તારીખ 5/11/1992 શ્રી સમયસર કલષ્ટિકા શ્લોક નંબર 67 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 38 મૂળ કેસેટમાં ડિસ્ટર્બન્સ છે.
પ્રશ્ન બે પૂછાશે કે જ્ઞાનીને કયા કારણથી, જ્ઞાનીને એટલે સમ્યક દ્રષ્ટિને કયા કારણથી અજ્ઞાનરૂપ પરિણામ નથી હોતા, અને અજ્ઞાનીને મિથ્યા દ્રષ્ટિને એવું શું કારણ છે કે એનું કોઈ પરિણામ જ્ઞાન જાતિનું નથી ને અજ્ઞાન જાતિનું છે? પ્રશ્નો જાતિ વિશેષ ઉપર છે. જ્ઞાન તો બંને ને મતિશ્રુત જ્ઞાન છે, જ્ઞાનીને પણ મતિશ્રુત જ્ઞાન છે, અજ્ઞાનીને પણ મતિશ્રુત જ્ઞાન છે. તો જ્ઞાનીને સમ્યક જ્ઞાનની જાતિરૂપ મતિશ્રુત જ્ઞાન છે, મિથ્યા દ્રષ્ટિને મિથ્યા જ્ઞાન છે, જાતિ છે એ મિથ્યા છે, અને એ બંધનું કારણ છે. એમ કેમ છે આ પ્રશ્ન ઉઠાવ્યો છે 66ના કળશમાં એનો ઉત્તર આવ્યો છે. જ્ઞાનીનો જ્ઞાન નિવૃત્તાઃ સર્વે ભાવા ભવંતિ, સર્વે અપિ અજ્ઞાન નિવૃત્તાઃ ભવંતિ, અજ્ઞાની ન સ્તુતે. જ્ઞાનીનો સર્વભાવાઃ જ્ઞાન નિવૃત્તાઃ ભવંતિ, નિશ્ચયથી એટલે ખરેખર સમ્યક દ્રષ્ટિને જેટલા પરિણામ છે તે બધા જ્ઞાન સ્વરૂપ હોય છે. સમ્યક દ્રષ્ટિના જેટલા પરિણામ છે તે બધા જ્ઞાન સ્વરૂપ હોય છે. પુણ્યના પરિણામ થાય, પાપના પરિણામ થાય, પણ બધા પરિણામ જ્ઞાન સ્વરૂપ છે. એમ કે છે, કેમ જ્ઞાન સ્વરૂપ છે કે સમ્યક દ્રષ્ટિને એવું જ્ઞાન વર્તે છે કે આ પુણ્યભાવરૂપ કે પાપભાવરૂપ જે પરિણામ થયા એવું મારું સ્વરૂપ નથી, એવું એને પોતાના સ્વરૂપનું જ્ઞાન વર્તે છે. નાટકની અંદર કોઈ પણ પાક ભોગવતો એક્ટર હોય છે, નથી એની પાસે તો એ પાઠ ભજવવાના લાખો રૂપિયા લે છે. આજે રોલ ભજવવાના લાખો રૂપિયા નાના કોન્ટ્રાક્ટ હોય છે. એ છીછરે હાલ ભિખારી થઈને ભીખ માગતો હોય, બાર એને ગાડી પડી હોય 10-20 લાખની, 10 લાખની ગાડીમાં આવ્યો હોય રોલ કરવાને, સ્ટુડિયોમાં આવ્યા પછી ભિખારીનો વેશ પહેરે, પણ એને હું ભિખારી છું એવો અનુભવ નથી. શું ભીખ એવી માગે કે બીજાને દયા આવે એવી માગે? શું પાઠ એવો ભજવે કે બીજાને દયા આવી જાય? પણ એને ખબર છે કે હું ભિખારી નથી, હું કરોડપતિ છું, એને ખબર છે. એનું ભાન એને જાતું નથી, એનું જ્ઞાન એને છૂટતું નથી. એમ સમ્યક દ્રષ્ટિને પૂર્વ પ્રારબ્ધ પ્રમાણે જે કોઈ કુટુંબ પરિવાર આદિમાં જે સ્થિતિ હોય છે અને જેની સાથે જે પ્રકારની સ્થિતિથી એને વાતચીતને ઉદય પ્રસંગ હોય છે, એ સર્વ પ્રકારે પરિણમતા પોતાનું એ ભાન ભૂલતા નથી. હું જ્ઞાન સ્વરૂપ એક આત્મા છું, આ તો માત્ર કર્મ પ્રસંગ છે. કેવો પ્રસંગ છે? આ તો કર્મનો પ્રસંગ છે. આત્મા નથી એવો, આત્મા હું નથી. આત્મા નથી એટલે એવો હું નથી. એટલે એના બધા પરિણામ જ્ઞાન સ્વરૂપ હોય છે. પોતે હું જ્ઞાન સ્વરૂપ છું એવું ભાન અને એવું અનુભવન ચાલુ હોવાથી એના બધા પરિણામને જ્ઞાન સ્વરૂપ પરિણામ કહેવામાં આવ્યા છે. રોગ તો બુદ્ધિપૂર્વક જ ભજવવો પડે છે ને, એક્ટર ને તે સાવધાની બરાબર રાખવી પડે એને, કે એમાં ક્યાંય ખામી આવે નહીં. તેથી હું બુદ્ધિપૂર્વક છે, પણ તેથી શું બુદ્ધિપૂર્વકમાં એવી બુદ્ધિપૂર્વક નથી હું આવો થઈ ગયો છું, હું પુણ્ય વાળો છું, હું પાપ વાળો છું, એવી બુદ્ધિ નથી થઈ ગઈ. શું એવો અભિપ્રાય નથી બનતો, એવો નિશ્ચય નથી થતો. એટલા માટે પૂર્વ પ્રારબ્ધનું કહેવાય કે એની સાથે પોતે સંબંધ જોડતો નથી, માટે માટે પ્રારબ્ધનું છે. શું એ પૂર્વ પ્રારબ્ધ પ્રમાણે ઉદય છે, પોતે એમાં ભળતો નથી ને ભિન્ન રહે છે, માટે એને પ્રારબ્ધ કર્મ ગણવામાં આવે છે. એમ છે તો અધ્યાત્મનો ગ્રંથ છે ને, એટલે કેટલી સૂક્ષ્મતાથી વાત કરી છે. ભાવાર્થ આમ છે કે જ્ઞાન સ્વરૂપ એના બધા પરિણામો હોય છે, એટલે શું એ સ્પષ્ટ કરે છે કે સમ્યક દ્રષ્ટિનું દ્રવ્ય શુદ્ધત્વ રૂપ પરિણામો છે. શું લીધું? સમ્યક દ્રષ્ટિનું દ્રવ્ય શુદ્ધપણે પરિણમ્યું છે. હું શુદ્ધ આત્મા છું એવું જે શ્રદ્ધા જ્ઞાનનું પરિણમન છે, શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર અનંત ગુણોનું પરિણમન છે. આત્મારૂપ, શુદ્ધ આત્મારૂપ જેવો શુદ્ધ આત્મા છે તે રૂપે જે પરિણમન છે દ્રવ્ય એમ પરિણમી ગયું છે એમ કે છે. શું સમ્યક દ્રષ્ટિનું દ્રવ્ય શુદ્ધત્વ રૂપ પરિણમ્યું છે, તેથી સમ્યક દ્રષ્ટિનો જે કોઈ પરિણામ હોય છે તે જ્ઞાનમય શુદ્ધત્વ જાતિ રૂપ હોય છે અને કર્મનો અબંધક હોય છે. આમ છે કેમ કે એ રૂપ પોતાને અનુભવતા નથી, હું માણસ છું એમ અનુભવતા નથી, એટલે એને કર્મ બંધ નથી એમ કીધું છે. જ્ઞાનમય પરિણમન છે અને શુદ્ધ પરિણમન છે. શુદ્ધપણાની જાતિ જુદી છે, એ જાતિ લીધી. સમય જ્ઞાનની જાતિ છે ને, તો કે આખા પરિણમનની જાતિ બદલાઈ ગઈ છે, જાત ફેર થઈ ગઈ છે પરિણમનની, અને એ પરિણામ અબંધ પરિણામો છે, એને બંધન નથી. એટલે શું છે કે પરિણામ પ્રધાનતાથી દ્રવ્યની વાત કરી. શું દ્રવ્યની વાત? પરિણામ પ્રધાનતાથી થાય, ગુણ પ્રધાનતાથી થાય અને દ્રવ્ય પ્રધાનતાથી થાય. ગુણની વાત પણ એવી રીતે ત્રણ પ્રકારે થાય, પરિણામની વાત પણ ત્રણ પ્રકારે થઈ છે. તો આપણે વિવિક્ષા ક્ષત્રિયમાં વાત લઈ લીધી છે. શું એમાં કઈ દોષ? કહેવામાં દોષ નથી, પણ એની અંદર જે કહેવા માંગે છે એ ધ્વનિ બહુ સારો છે કે એના પરિણામ પરિણમ્યા છે એમ નહીં, આત્મા એમ પરિણમ્યો છે. શું જેમ કે જ્ઞાન સામાન્યમાં જ્ઞાન વેદન છે, તો વેદન તો જ્ઞાનનું છે. પણ ત્યાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવે છે, અજ્ઞાની ને પણ એમ કે છે. ઠીક, એટલે આત્મજ્ઞાન નથી, છતાં ઈ જ્ઞાન વેદન ને ભગવાન આત્મા કહી દીધો છે. અધ્યાત્મ શૈલીની વિશેષતા છે, આધ્યાત્મિક શૈલીની આ વિશેષતા છે. જ્યાં આત્માનો આધાર મુખ્યપણે બતાવવો છે. અધ્યાત્મ શૈલીમાં શું છે, આત્માના આધારે વાત કરવી છે મુખ્યપણે, એને અધ્યાત્મ શૈલી કહી. આગમ શૈલીમાં કર્મની મુખ્યતા રાખીને વચન પદ્ધતિ હોય છે. શું કહે છે કે સમ્યક દ્રષ્ટિનું દ્રેય શુદ્ધત્વરૂપ પરિણામ છે, તેથી સમ્યક દ્રષ્ટિનો જે કોઈ પરિણામ હોય છે તે જ્ઞાનમય શુદ્ધત્વ જાતિરૂપ હોય છે, અને તે જ્ઞાનમય શુદ્ધત્વ જાતિરૂપનું પરિણામ કર્મનો અબંધક છે, એનાથી એને નવું કર્મ બંધાતું નથી. જીવનું પ્રારબ્ધ કર્મ ભોગવાઈ જાય છે, અરસ પરિણામે ભોગવાઈ જાય છે, તેની સાથે ભિન્ન રહીને સંબંધ તોડીને ભોગવાઈ જાય છે, માટે સમ્યક દ્રષ્ટિને નવું કર્મ એ પ્રારબ્ધ કર્મ માટે. આમ સંબંધ તોડ્યો માટે ભિન્ન રહ્યો, એનો અર્થ શું કે સંબંધ તોડ્યો. સંયોગ સંબંધ છે પણ એકત્વનો સંબંધ નથી. સંયોગ સંબંધ હોવા છતાં એકત્વનો સંબંધ નથી, તો એ સંબંધ અસંબંધ જેવો છે. જેમ કે જ્ઞાન અને જ્ઞેય ભિન્ન છે, જ્ઞાન અને જ્ઞેય ભિન્ન છે, છતાં જ્ઞેય જ્ઞાયક સંબંધ કહીએ આપણે. પણ જો ભિન્ન રહે તો અસંબંધ જેવું છે, અને ભિન્ન ન રહે તો જ્ઞેય જ્ઞાયક શંકર દોષ, એક પણ આનો દોષ આવી જાય. ભિન્નત્વ અનુભવમાં ન રહીએ તો, ભિન્ન પણ અનુભવમાં રહીએ તો કઈ પ્રશ્ન નથી. અને દોષ નહીં વધશે. ભિન્નપણે રહ્યા છતાં પણ જે અલ્પ રાગ દ્વેષ રહ્યો એનો નહીં વધશે, એટલે એને અધ્યાત્મમાં નથી ગણતા. કરણાનુયોગનો વિષય હોય તો ગણતરીનો, ગણિતનો વિષય છે તો ગણે, કેમ કે ત્યાં ગણિતનો વિષય તો ત્યાં કરણાનુયોગનું પ્રકરણ ચાલતું હોય, આગમનું પ્રકરણ ચાલતું હોય તો ગણાય, પણ અધ્યાત્મના પ્રકરણમાં એને નથી ગણતા. શું, કેમ કે એક માણસ લાખો રૂપિયા કમાઈ ગયો, એ લાખો રૂપિયા કમાવા માટે એને બેંકમાંથી લોન લીધી છે, અને એનું વ્યાજ પણ એને ભર્યું, તો એટલું તો નુકસાન ખરું કે નહીં? કઈ કમાણો છે એટલું બધું કે એમાં જે એને વ્યાજ ચૂક્યું એને નુકસાન ન ગણાય, ગણાય નુકસાન એને ન ગણાય. કોઈ માણસ પૈસા કમાવા માટે ડિપોઝિટ લે, લોન લે, ઉછીના પૈસા લે અને વ્યાજ છીકે પાછા આપી દે અને એમાં સારી એવી કમાણી થઈ જાય, તો પછી કમાણો એમ કહેવું કે એને ખોટ ગઈ એમ કહેવું? એ કમાણો એમ જ કહેવાય, એને ખોટ ગઈ એમ ન કહેવાય. એવી પદ્ધતિથી વાત છે કે એની નિર્જરા એટલી છે કે એને નવો બંધ છે એટલો અલ્પ માત્રામાં છે કે એ નગણ્ય ગણીને નથી એમ કહેવામાં આવે છે. મેઘ દ્રષ્ટિ બંધ પરિણામ નું પરિણામ બંધ છે એમ કહીને સિદ્ધ ભગવાન ની જેમ કે કેવળી ભગવાન ની જેમ વાત નથી કરવી, એ તો ગુણસ્થાન અનુસાર સમજી લેવાનું છે. પણ મિથ્યાત્મની સ્થિતિ અને સમ્યક દ્રષ્ટિની સ્થિતિમાં બહુ મોટો ફેર પડી ગયો છે એમ કહેવાનો અહીંયા અભિપ્રાય છે. એક જીવ દ્રવલિંગી થાય છે. હવે પ્રતિપક્ષ લઈએ આપણે, દ્રવલિંગી જીવ દિગંબર દીક્ષા લઈ પંચમાવૃત પાડીને નાનાચાર દર્શનાચાર પંચાચાર પાડે અને એને ક્યાંય રાગદ્વેષ કરતો આપણે જોતા નથી, જોઈએ છે રાગદ્વેષ કરતા એને જોતા નથી, છતાં એના બધા પરિણામમાં એ બંધાય છે. ઠીક, બધા પરિણામમાં એ બંધાય છે. એને અંતાનુબંધીના ક્રોધમાન માયા લોક બધા આશ્રવ ચાલુ છે. આશ્રવ ચાલુ શું? મિથ્યાત્મની ત્રણેય પ્રકૃતિના આશ્રવ ચાલુ છે અને આશ્રવ છે એ બંધનું કારણ છે. બંધાય છે કે નથી બંધાય? બંધાય છે, બરાબર બંધાય છે, સરખાઈમાં બંધાય છે એમ કહેવાનું છે. આમ પણ છે, પ્રતિપક્ષ જ લે છે હવે, કે જેટલા પરિણામ શુભોપયોગ રૂપ અથવા અશુભ ઉપયોગ રૂપ તે બધા મિથ્યા દ્રષ્ટિને, પછી ભલે દ્રવલિંગી હોય, અશુદ્ધત્વથી નિપજ્યા છે. એનાથી નિપજ્યા છે, અશુદ્ધપણાથી નિપજ્યા છે, શું વિદ્યમાન છે? શું વિદ્યમાન છે? પરિણમનમાં તો અશુદ્ધ અશુદ્ધત્વ છે, પરિણમનમાં અશુદ્ધત્વ છે અને એને શ્રદ્ધામાં પોતાને આત્મા પોતાના આત્માને પણ અશુદ્ધ જ શ્રદ્ધો છે અને જાણ્યો છે. હું ફલાણો માણસ છું એ અશુદ્ધિ થઈ ગઈ કે નહીં? એનો આત્મા છે એ રાગ દ્વેષ જે અશુદ્ધ પરિણામ છે એ જ એનો આત્મા છે. એને ક્યાં ખબર છે? એના આત્મામાં નથી એ તો જ્ઞાનીને કે ગુરુને ખબર છે કે સર્વજ્ઞને ખબર, એને ક્યાં એ વાતનો સ્વીકાર છે? એના આત્મામાં અશુદ્ધપણું નથી એ વાત એ સ્વીકારતો નથી. એ તો એમ જ કહે છે કે હું તો સંસારી, હું તો રાગી, હું રાગી છું ને હું સંસારી છું, મારો તો રાગ દ્વેષ હોય જ ને એમ જ કહે. હું રાગીને સંસારી હોવાથી મારે તો રાગ દ્વેષ હોય જ ને, આપણે મોક્ષ નથી કહેતા. કોઈ રાગ દ્વેષ કરે કે ભાઈ શું તમે રાગ દ્વેષ કરો, એમાં ક્યાં વિતરાગ થોડા થઈ ગયા છે? અહીં અમને રાગ હોય જ ને, એ અભિપ્રાય છે. એ આખો આત્મા જ એમ માને છે, નથી તો એ માને છે, માટે એની માન્યતા ને મીઠા કહીએ છીએ. શું જરાય નિવર્ત્યો નથી? ત્રિવલિંગી જરાય નિવર્ત્યો નથી, અશુદ્ધત્વથી નિપજા છે બધા પરિણામ. ભાવાર્થામ છે કે સમ્યક દ્રષ્ટિ જીવની અને મિથ્યા દ્રષ્ટિ જીવની ક્રિયા તો એક સરખી છે. બંને ભક્તિ કરે તો બંને ભગવાનની સામે બેસીને ભક્તિ કરે, બંને જમવા બેસે તો એક સરખી રસોઈ બંનેને પીરસવામાં આવે ને બંને જમે છે. ઠીક, ક્રિયા તો એક સરખી છે. શું? અને એના ક્રિયા સંબંધી વિષય કશાય પણ એક સરખા છે. ઠીક, આ પણ મિષ્ટાન ખાય છે, આ પણ મિષ્ટાન ખાય છે, બે શ્રીખંડ ખાય છે. ઠીક, વિષય કશાયના પરિણામ એક સરખા, ક્રિયા પણ એક સરખી છે. પરંતુ દ્રવ્યનો પરિણમન ભેદ છે, છતાં બંને વચ્ચે પરિણમન ભેદ બહુ મોટો છે. શું? બહુ મોટો પરિણમન ભેદ છે. એક લશ્કરની અંદર એક સરખો ડ્રેસ પહેરીને બે સૈનિકો એવા છે કે એમાં એક તો એ દેશનો સૈનિક છે ને બીજો બાજુના દુશ્મન દેશનો જાસૂસ છે. બંનેની ક્રિયા એક સરખી છે, બંને એક સરખું પાલન કરે છે ડિસિપ્લિનનું. હે, પરેડ કરાવે, એક સરખી પરેડ કરે કે નહીં? હે, એટલો વધારે ચોકસાઈ રાખે, પકડાય ન જાય એના માટે એ વધારે ચોકસાઈ રાખે કે મારી ભૂલ થશે તો કોઈને શંકા પડી જશે કે આપણા વાળો નથી લાગતો, કેમ કંઈક બીજો લાગે છે. માટે બરાબર અભ્યાસ કરીને દાખલ થાય કે આમ જ કરાય, બેમાં ફેરફાર ન થવો જોઈએ. શું? બંનેના પરિણમનમાં મોટો ભેદ છે. સરખી ક્રિયાને સરખા પરિણામ દેખાય તો પણ બંનેના પરિણમનમાં મોટો ભેદ છે. આવે છે ને શાસ્ત્રમાં તો બધા દ્રષ્ટાંત આવે છે. એક બાળકની માતા છે અને એક નોકરાની તરીકે ધાવ માતા રાખી છે. શ્રીમંત માણસોને ત્યાં હોય શકે નહીં, રાજા રજવાડામાં શ્રીમંતોને ત્યાં. બે છોકરા બે બાળકને પ્યારથી બોલાવે છે, રમાડે છે, ખવડાવે છે. બોલો, બેના પરિણમનમાં મોટો ભેદ છે. એકને એનું બાળક પોતાનું પોતાપણે દેખાય છે, બીજાને પરિણમનમાં પોતાપણે દેખાતું નથી. આપણે તો નોકરી સાથે સંબંધ છે, નોકરીને કારણે આ બધું કરીએ છીએ. બાળક મારો છે માટે એમ હું કરતી નથી, પણ મારા પગાર માટે હું આમ કરું છું. એમ જ્ઞાની પૂર્વ કર્મનું દેણું ચૂકવવા માટે કામ કરે છે. શું કામ કરે છે? કહ્યું ને શ્રીમદજી, રેવા શંકરનું દેવું દઈએ છીએ. શું? એ આખા કુટુંબનું દેવું જ દેતા જઈએ છે ખરેખર તો. શું? એ દેણું કર્યું છે ભૂતકાળમાં પોતે પરિણામ અપરાધ ના કરીને દેણું કર્યું છે, તે દેણું દેવા માટે કામ કરે છે. અને બીજો તો એને પોતાનું આત્મત્વ માનીને પોતા ધણી થઈને કરે છે કે અમારા ક્રિયા વગેરે હાલે નહીં, હું જીવી શકું નહીં, આ પ્રમાણે હું ન કરું તો મારું જીવન ચાલે નહીં, મારું જીવન જીવવા માટે અમારે કરવું જ જોઈએ, કેમ કે મારા જીવન સાથે એને સંબંધ છે. અજ્ઞાનીને જીવન મરણનો સંબંધ છે, જ્ઞાનીને આગળનું દેવું દેવાનું છે. આટલો ફેર છે, કેવડો મોટો ફેર છે પરિણમનમાં. પરિણમનમાં મોટો ફેર છે, એકને પારકું છે ને એકને પોતાનું છે. બંનેની ક્રિયા એક સરખી છે, સમ્યક દ્રષ્ટિ જીવની અને મિથ્યા દ્રષ્ટિ જીવની ક્રિયા તો એક સરખી છે. ક્રિયા સંબંધીના વિષય કસાય પણ એક સરખા છે, એક સરખા એક સરખા જેવા છે એમ લેવું, એક સરખા નથી. પેલાના નિરસ પરિણામ છે વિષય કસાયના સમ્યક દ્રષ્ટિના, પણ સરખા જેવા લાગે. શું? કે ભિન્નપણું છે એટલે રસ ન રહીએ ને, ભિન્નપણું થઈ જાય એટલે રસ ન રહીએ, પણ છતાં લાગે એવા જ છે, એટલે એક સરખા જેવા છે. પરંતુ દ્રવ્યનો પરિણમન ભેદ છે. શું ભેદ છે? કે આ પારકું છે ને આ મારું છે, એટલો ભેદ છે. સમ્યક દ્રષ્ટિને માલિકી પણ ખલાસ થઈ ગયું છે, સંયોગ ઉપરનો અને સંયોગના પરિણામ ઉપરનો માલિકી પણ ખલાસ થઈ ગયું છે. અથવા પોતાનું અસ્તિત્વનો અનુભવ એમાં નથી કરતા. પર પદાર્થ, પર ભાવ અને પર દ્રવ્યમાં પોતાના અસ્તિત્વનો અનુભવ નથી કરતા. શું? હા, તકલીફ પડે એવી વાત છે. ઠીક ને? એ વાત સાચી છે. જ્ઞાનીને અજ્ઞાનીને જુદા પાડવા ઓળખવામાં એ જરા વાત સહેલી તો નથી, સહેલી એટલા માટે નથી કે અનંત કાળમાં ઓળખ્યા નથી, મળ્યા છે જ્ઞાની, મળ્યા છે અનંત વારમાં, અનંત વાર મળ્યા છે, પણ એક વાર પણ ઓળખ્યા નથી, એ વાત ચોક્કસ છે. અને એનું કારણ આ આમ છે એમ નહીં, આ પરિસ્થિતિ છે એનું કારણ એમ નથી, ઓળખવા માટે પોતે પ્રયત્ન કર્યો નથી, ઓળખવા માટેની પોતાની જિજ્ઞાસા થઈ નથી, આમ છે. ઓળખવાની તીવ્ર જિજ્ઞાસા રાખે તો ઓળખાય એવું છે, ન ઓળખાય એવું કાંઈ નથી. ખોટો હીરો ને સાચો હીરો સરખા દેખાય, સરખા દેખાય નહીં, કોઈ વાર ખોટા હીરાની ચમક વધારે દેખાય, ઠીક. સરખો પોલિશ કરેલો હોય અને આ જરા પોલિશ ન કરેલો હોય સરખો, તો ઓળખવામાં મુશ્કેલી તો છે થોડી, પણ એવું નથી કે ન ઓળખાય. આઈ ગ્લાસ મૂકે એટલે તરત જ ખબર પડે શું ખોટો હોય એ ખોટો જ દેખાય, સાચો એ સાચો દેખાય, સીધી વાત છે. પણ એને થોડો પ્રયત્ન તો, ઓળખવા સંબંધીનો પ્રયત્ન તો એને હોવો જોઈએ, એટલી વાત તો ચોક્કસ છે કે પરિચય કરવો જોઈએ. જેમ હીરો ઓળખવા માટે ઘણા હીરાનો પરિચય કર્યા પછી હીરો ઓળખાણો કે સીધો ઓળખાણો, તો કે ઘણા હીરાનો પરિચય કર્યા પછી ઓળખાણો છે, એમ જ્ઞાની કરતા અજ્ઞાની ની પૂજા ભક્તિ શાસ્ત્ર સ્વાધ્યાય વ્રત નિયમ ત્યાગ બધું સારું દેખાય લ્યો, ઠીક. દેખાવ વધારે સારો હોય, જ્ઞાની નો એવો દેખાવ ન હોય. કૃપાલજી ની વાત કહ્યું ને, દુકાને બેસતા હતા, પાઘડી પહેરતા હતા, કોટ પહેરે ખેસ નાખતા હતા, પાઘડી પહેરતા હતા, બૂટ પહેરતા હતા, શું ચામડા, તેથી તો અત્યારે પ્લાસ્ટિક થયું, તેથી તો ચામડાના જ બૂટ હતા. બીજા ત્યાગી હોય, શું ઘરનો ત્યાગ કર્યો હોય, ધંધાનો ત્યાગ કર્યો હોય, અને પોતાનો સમય શાસ્ત્રમાં ને એમાં ગાળતા હોય, પૂજા ભક્તિ કરતા હોય, પશુક યોગનો ઘણો ત્યાગ કરી દીધો હોય, એ બી આના કરતાનો દેખાવ વધારે સારો છે. એવી રીતે બાહ્ય દેખાવથી જોવાતું જ્ઞાનીની પરીક્ષા, જ્ઞાનીના પરિણામ જાણવાની પોતાની યોગ્યતા થાય ત્યારે પરીક્ષા કરી શકે. કેવી? જ્ઞાનીના પરિણામને ઓળખવાની, અંતરંગ પરિણામને ઓળખવાની યોગ્યતા થાય ત્યારે ઓળખી શકે. એવી યોગ્યતા જ્યાં સુધી ન થાય ત્યાં સુધી પોતે ન ઓળખી શકે એ કારણ પોતાનું છે, જ્ઞાનીનું નથી, કારણ પોતાનું છે. જ્ઞાનીને ઓળખું તો મારો મોક્ષ થઈ જાય, શું એટલો જો એનો જે કિંમત છે એ સમજાય તો પોતાની યોગ્યતા તૈયાર કરે, મિત્ર પોતાની યોગ્યતા તૈયાર ન કરે ને ઓળખવા જાય ને બુદ્ધિ લડાવે તો કઈ બુદ્ધિનો વિષય નથી. આત્માને ઓળખવો કે જ્ઞાનીને ઓળખવો એ બુદ્ધિ લડાવવાનો વિષય નથી, આને ઓછી બુદ્ધિ છે એટલે નહીં આવડે, નાને વધારે બુદ્ધિ છે માટે આપશે, એવું નથી. આમાં શું, આમાં તો બુદ્ધિનો વિપર્ય ટળવો જોઈએ, શું બુદ્ધિનો વિપર્ય ટળવો જોઈએ, આમ છે. નથી ઓળખતો એનું શું કારણ? કે પોતાનો મતિ વિપર્યાસ છે, વિપર્યાસ ટાળવો પડે. શું મતિ વિપર્યાસ ટાળવા માટે શું કરવું? ઠીક, ચર્ચા તો વળી હરખે કરી લેવી જોઈએ. પ્રશ્ન ઉઠાવતા નથી તમે નિલેશભાઈ. મતિ વિપર્યાસ ટાળવા શું કરવું? મતિ વિપર્યાસ ટાળવા માટે પર પદાર્થમાં સુખ બુદ્ધિ જે છે એ સુખ બુદ્ધિમાં ફેર પડવો જોઈએ, કે જેથી ઉદયના પ્રસંગોમાં તીવ્ર રસ ન આવે, સુખ બુદ્ધિપૂર્વકનો રસ ન આવે. એક એને વૈરાગ્ય કહે છે. મુમુક્ષુની ભૂમિકાનો વૈરાગ્ય છે. ઘર છોડીને, બેરા છોકરા છોડીને જંગલમાં વિયો જાય, એ મુમુક્ષુની ભૂમિકાનો વૈરાગ નથી, એ તો મુનિની ભૂમિકાનો વૈરાગ છે. મુમુક્ષુની ભૂમિકાનો વૈરાગ એ છે કે વિષય કષાયના પ્રસંગો પૂર્વકર્મને કારણે ઉપસ્થિત થવા છતાં વિષયોમાં વિષય રસ નહીં ને કષાયમાં કષાય રસ નહીં. કષાય રસ મંદ પડે એને ઉપશમ કહે છે, અને સુખબુદ્ધિનો રસ મંદ પડે એને વૈરાગ્ય કહે છે. આ વૈરાગ્ય ઉપશમ જે કૃપાલુ દેવે બોધા છે આ છે. એટલે ઠીક, તો એને ઉપદેશ બોધ પરિણમો. શું થયું? તો એને ઉપદેશ બોધ પરિણમો, કે જે વિષય કષાયના પરિણામ એ મેલા પરિણામ છે, અને પૂર્ણ પવિત્ર થવા માટે એનો રસ મંદ પડ્યો છે. તો જેનો રસ મંદ પડે વિષય કષાયનો એને વૈરાગ ઉપશમ કહે છે. એ વૈરાગ ઉપશમમાં આવે ત્યારે એને પાત્રતા કહે છે, ત્યારે એને વિપર્ય ટળે છે જ્ઞાનનો, અને પદાર્થ જેવા સ્વરૂપે છે એવા સ્વરૂપે સમજવા માટે એનું જ્ઞાન યોગ્ય થાય છે. તો એનું કામ થાય. એટલે એમણે એમ લીધું છે કે ઉપદેશ બોધ જેને પરિણમે એના જ્ઞાનમાં સિદ્ધાંત બોધનો જન્મ થાય છે. શું? ઉપદેશ બોધ પૂર્વક સિદ્ધાંત બોધનો જન્મ થાય છે. ત્યારે પણ કોઈ પણ જ્ઞાનીએ એવું નથી કહ્યું કે અધિકારી ન હોય, પાત્રતા ન હોય ને એને જ્ઞાન થઈ જાય, એવું કોઈ જ્ઞાનીએ ક્યારે કહ્યું નથી. પાત્રતા વિના જ્ઞાન પ્રાપ્તિ હોઈ શકે નહીં, યોગ્યતા વિના જ્ઞાન પ્રાપ્તિ હોઈ શકે નહીં. આમ છે. આમાં તો જે સુખ બુદ્ધિમાનનો જે રસ મંદ પડે છે એ તો બહુ મોટી વાત છે. એટલે એમાં દર્શન મોહ ગળે છે, દર્શન મોહનો અનુભવ ઘટે છે, અને કષાય રસ ઘટે છે એમાં ચારિત્ર મોહનો અનુભવ ઘટે છે. જોકે દર્શન મોહનો અનુભવ ઘટે ત્યાં ચારિત્ર મોહનો અનુભવ ઘટે ઘટેને ઘટે. પણ એમણે શું લીધું છે? એની સામે બે એના વિષય લીધા છે. અવૈરાગ્યથી જીવ આરંભ વધારે કરે છે, અને અનુક્ષમ પરિણામથી જીવ પરિગ્રહ વધારે કરે છે. આરંભ અને પરિગ્રહ એ વૈરાગ અને ઉપશમના કાળ છે એમ લીધું છે. એમાં શું લીધું છે? આરંભ અને પરિગ્રહ છે વૈરાગ અને ઉપશમના કાળ છે. હવે આપણે એક દ્રષ્ટાંત લઈએ કે ગુરુદેવની કૃપાથી આપણને સમયસાર આદિ સિદ્ધાંત શાસ્ત્રોનો મુમુક્ષુઓને અભ્યાસ સારો વર્તે છે, પણ આપણા મુમુક્ષુઓના બહુભાગ મુમુક્ષુઓના જીવન જોવામાં આવે તો બધી જ પ્રકારની અનુકૂળતા રાખીને બધું કરવું છે. અનુકૂળતા ઉપર જેટલું એટલું બધું વજન છે કે અનુકૂળતા કહો કે આરંભ પરિગ્રહ કહો, મેં એક જ વાત છે કે એમાં સુખ બુદ્ધિ કહો, એક અનુકૂળતામાં પાંચે ઇન્દ્રિયના વિષયને સુખ બુદ્ધિ સમાઈ જાય છે. ત્યારે શ્રીમદજીએ તો 254 માં એમ દીધું કે આ જગતના કોઈ પણ પદાર્થમાં અલ્પ પણ સુખેચ્છા ન હોવી જોઈએ. મોક્ષો ને શું સુખેચ્છા? એટલે બુદ્ધિ નહીં, અભિપ્રાય નહીં. શું એટલે પછી ઓલું ક્યાંથી પરિણમે? જાણ પણ થાય પણ પરિણમે ક્યાંથી? પરિણમે નહીં. શું પછી ભલે સોનગઢમાં એક 10x10 ની રૂમ લઈને બેઠા હોય પણ પોતાના પોતાની અનુકૂળતા પ્રમાણે બધી ગોઠવણી કરી લીધી હોય એમાં, શું અને એમાં ફેરફાર એને કરવો ન ગમે પછી, કેમ કે આ મને બધું આ રીતે અનુકૂળ છે. ત્યારે અનુકૂળ પ્રતિકૂળતાની કલ્પના જ ખલાસ કરવાની છે. અહીંયા તત્વમાં અહીંથી શરૂ થાય છે, શું કે જેમાં કોઈ પદાર્થ ન તો અનુકૂળ છે ન તો કોઈ પદાર્થ પ્રતિકૂળ છે આત્માને. પરિગ્રહ એવી ચીજ છે કે જેમાં ક્રોધનો કશાય નથી દેખાતો, ક્રોધનો કશાય એમાં નથી દેખાતો, પણ એ પરિગ્રહના જે પરિણામ છે જેને જેટલો હોય એટલો, શું એનું જે મારાપણો એની અંદર જે છે, આ સંયોગ મારા, આટલું મારું, આટલું જે મારું જે છે એમાં કશાય રસ ભરેલો છે. ક્રોધ નથી પણ કશાયનો રસ ભરેલો છે, એટલે એ રસમાં તાકાત છે. એટલી કેટલી તાકાત છે કે આખા આત્માની અનંત તાકાતને રોકી નાખે એવડી મોટી તાકાત છે. એકવાર રોકી લે એવી તાકાત છે એને. આત્મામાં આનંદ સામર્થ્ય પણ એ બધા એને રોકી પાડે એવી વાત છે. વિરાગુક્ષમાં આવવા જોઈએ, શું એ વાત સ્પષ્ટ છે. અને તે આત્મહિતની ભાવના પૂર્વક યથાર્થ આવે છે. આત્મકલ્યાણ પૂર્ણ શુદ્ધિ એના ધ્યેય બરાબર આવે છે. નહીતર તો આમ બાહ્ય વૈરાગ તો કેટલો, દીક્ષા લીધી એમાં વૈરાગ ઓછો હશે? કાંઈ રાજપાટ છોડીને રાણીઓ છોડીને જંગલમાં ગયો હોય તો વૈરાગ હોય તો જાય ને, પણ એ વૈરાગનો આધાર શું? એ વૈરાગના પરિણામનું અવલંબન શું છે? આ સવાલ છે. એનું મૂલ્યાંકન એને શું અવલંબને કામ કર્યું છે, કયા હેતુથી કામ કર્યું છે, કયા આશયથી કામ કર્યું છે, એના ઉપર એની કિંમત છે. મિત્રો તો શુક્લલેશિયા વગર 31 આગળની સ્થિતિએ જાય ક્યાંથી? શુક્લલેશિયા વગર દેવલોકમાં જાય ને, શું બરાબર છે. જો ભાવના એની ઈ છે તો ભાવના ને યથાર્થ ભાવના એમ બે ભેદ છે. ભાવના છે ને યથાર્થ છે એનું લક્ષણ શું, અને ભાવના છે ને યથાર્થ નથી એનું લક્ષણ શું? બસ આટલું ચોખ્ખું થઈ જાય એટલે વાત પૂરી થઈ જાય. તો હા, જેને યથાર્થ ભાવના છે એ પોતાના પરિણામમાં મારું કલ્યાણ થાય છે કે નહીં એની જાગૃતિ એને હોય છે, કે મારું કલ્યાણ થયું કે ન થયું. આપણે દ્રવ્યલિંગી કરતા આપણો પોતાનો દાખલો લઈએ કે આપણે 25-50 વર્ષ સુધી ગુરુદેવને સાંભળ્યા, તેને જેટલો યોગ મળ્યો એટલો. મારું કલ્યાણ થયું કે ન થયું એ કેવી રીતે તપાસ વાળીઓ સાંભળે? ગુરુદેવનો લાભ તો મળે છે ને, વ્યાખ્યાનનો લાભ તો મળ્યો ને, ત્યારે આટલું નહોતો સમજાય એટલું સમયસરમાંથી સમજાય તો ખરા ને. જે કાંઈ કર્યું એમાં આત્મકલ્યાણ ક્યાં થયું, ક્યારે થયું એની તપાસ કેવી કરી ગયો? તો જેને યથાર્થ ભાવના છે એ તો પર્યાય પર્યાય જોવે છે. શું એને હિત અહિતનું એટલું બધું લક્ષ્ય રહે છે, એટલી જાગૃતિ રહે છે કે એની ભાવના યથાર્થ છે, તો એની ભાવના યથાર્થ છે. પણ હિત અહિત જ્યાં થાય છે પરિણામ સામું જોવે જ નહીં, અવલોકન જ એનું ન હોય. શું તો પરલક્ષ તો પડ્યું છે અનાદિનું. શું એટલે એ તો બધું અંધારામાં જ હાલે છે એમને. શું ભાવના ક્યાંય અને હાલે છે ક્યાંય, એને ખબર નથી કે હું ભાવનાને અનુસરૂપ નથી અનુસરતો. યથાર્થ ભાવનાને તો ભાવના એને કહીએ કે જે ભાવનાને અનુસરતું પરિણમન ચાલુ થઈ જાય એને, ને એની એને જાગૃતિ હોય છે. જ્યારે આત્મજાગૃતિ આવતી નથી, હિત હિતની જાગૃતિ આવતી નથી, એની ભાવના કહેવા માત્ર છે. કહેવા માત્ર એટલે બારમાં ત્યાગ વગેરે ઘણું કર્યું છે, પણ એ ખરેખર જે જ્યાં જે કરવું જોઈએ ત્યાં એને કાંઈ કર્યું નથી. બીજે બધે ફેરફાર કર્યો, પરિણામમાં નહીં, બીજે બધે ફેરફાર કર્યો. રસ્તો ખોટો છે, રસ્તો ખોટો છે ને, રસ્તો ખોટો છે એને ચેક કરતો નથી, નહીતર પાછો વળી જાય. એ બતાવે છે કે એની ભાવના છે એ યથાર્થ નથી. શું વેપારી વેપાર કરે અને નફો ટોટો જોયા વગર વેપાર કરે, એ વેપાર કર્યો કહેવાય કે કુંભારું કર્યું કહેવાય, હજામત કરી કહેવાય, શું કર્યું કહેવાય, વેપાર નો કર્યો કહેવાય? હે, કોઈ વેપારી એવો હોય કે વેપાર કરે ને નફા ટોટા હમ ન જોવે? આ તો એવું કર્યું છે કે પરિણામનો વેપાર કર્યો ને નફો ટોટો જોયો નથી, એમાં નુકસાન કેટલું થયું મને. ગ્રહિત થઈ જાય છે, તત્વજ્ઞાનનો અભ્યાસ કરતા કરતા ગ્રહિત પીછાત નથી થઈ જતું. શું આની મતમાં આવે છે કે નહીં કે માન છે ને એ કોઈ પણ રીતે જાતું નથી, માટે આપણે માન ન ઉપજે ને એના માટે ભગવાનને માથે રાખો. શું એમાં ખાસ કરીને આજે વૈષ્ણવ છે એમાં તો એક શબ્દ છે એનો કૃષ્ણાર્પણ. શું કાંઈ કર્યું તો કે કૃષ્ણાર્પણ કરી દો ભાઈ, ધીરે કામ પોતે કરે ને કૃષ્ણાર્પણ કરી દો આપણે, નહીં તો અભિમાન ચડી જશે. હું આપણે કૃષ્ણાર્પણ કરી દો, તમને ખ્યાલ ન હોય એમાં આપણે બધા ઠીક હોય ને કોક ને કોક એવા તો કે આપણે ક્યાંય માન ન ચડવું જોઈએ, નહીં તો આપણે તો ભગવાન બધું ભગવાનને અર્પણ કરી દેવાનું, આપણે કઈ કરતા જ નથી, બધું એ જ કરે છે. પણ તમે કર્યું હતું કે એને કરાવ્યું અમારી પાસે, અમે કઈ કર્યું જ નથી એમ કે, એને બધું અમારી પાસે કરાવ્યું, અમે કઈ કર્યું નથી, અમે કઈ કરતા નથી. આ એવી યુક્તિ છે, એને માન ન ચડવા માટે યુક્તિ છે, પણ વસ્તુનું સ્વરૂપ નથી. માન ન ચડવા માટે આ યુક્તિ છે પણ વસ્તુનું સ્વરૂપ નથી, અને એવી યુક્તિથી એ કશાયનો ક્ષય નથી થતો, સમ્યક પ્રકારે અભાવ નથી થતો. એના ઉપરથી એક વિચાર આવ્યો કે તર પદાર્થ છે એને જાણવો જ નહીં જો આપણે, ઠીક, કેમ કે જાણીએ તો તકલીફ થાય ને. આપણે યુક્તિ એવી ગોઠવો કે પર પદાર્થ નથી જણાતો, જણાતો હોય તો નથી જણાતો એમ લઈ લે, વસ્તુનું સ્વરૂપ નથી. સ્વપર પ્રકાશકપણાને લઈને અનિવાર્યપણે જણાય છે. એટલું જ નહીં, અનાદિથી એનું અસ્તિત્વ ગ્રહણ કરીને ઉભો છે, આ તો એની સ્થિતિ છે. એક તો સ્વાભાવિક સ્થિતિ છે કે સ્વપર પ્રકાશક હોવાથી પર પદાર્થ અનિવાર્ય પણ જ્ઞાનમાં પ્રતિબિંબિત થશે. બીજી પરિસ્થિતિ અનિવાર્ય એ છે કે અનાદિથી એનું અસ્તિત્વ ગ્રહણ કરીને બેઠો છે પાછો. હવે વસ્તુના સ્વરૂપને ગ્રહણ કર્યા વિના મને એ નથી જણાતું કરે તો યુક્તિ કરીને ભાઈ આપણે જાણીએ તો દુઃખ થાય ને, જાણીએ તો તકલીફ થાય ને, માટે જણાતું જ નથી. કેમ ન ચાલે? નિજમાં નિજને ગ્રહણ કરવું જોઈએ, અને પરનું અસ્તિત્વ જે ગ્રહણ કર્યું છે એ ત્યાં છે જ નહીં એવું વસ્તુનું સ્વરૂપ છે, એ સ્વરૂપ જ્ઞાનનું અવલંબન લેવું જોઈએ. પછી બોલવામાં વાંધો નથી, પછી બોલવામાં વાંધો નથી, પણ એમને સમજ્યા વગર બોલે રાખે તો સામાન્ય માણસને ખ્યાલ આવી જાય છે કે આ બોલે છે પણ આમાં બરાબર નથી, આ બોલે છે પણ આ બરાબર નથી, એમ લાગી જશે. પણ આપણે સાંભળીને બોલવા મંડી જાય છે ને, ખ્યાલ તો આવી જાય કે ભાઈ આ બોલે છે પણ આ વાત બરાબર નથી લાગતી, એના માટે બરાબર નથી. જે રીતે બરાબર છે એ રીતે બરાબર છે પાછી શું. એટલે ક્યાંય યુક્તિથી કામ લેવા જાય ને, એમની દરેક મતમાં એવું છે, જુદું 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 જુદું. હજ કરવા જાય છે મુસલમાન લોકો, ખુદા મુસલમાન જે હોય એ હજ કર્યા પછી એ લોકો ટૂંકો લેંઘો પહેરે છે, ખબર છે? શું કરવા પહેરે છે ખબર છે? એકવાર પૂછ્યું હતું આપણે સાકરના વેપારી છે ને બધા, એ બધા દાઢીવાળા હજ કરેલા બધા અપના અપના કેન્ડીવાળા નહીં, બધા અમારે ખાંડ લેવા આવે દુકાને. ભાઈ આ તમે આમ કેમ બધા આવો ડ્રેસ પહેરો છો? તો કોઈ માન ચડી જાય નહીં કર કે આ જો લેંઘો ટૂંકો પહેરીએ ને એટલે માન ન ચડે કે એવી યુક્તિ કરી બોલો. ઠીક, અમારે ખુદાનું ફરમાન છે કે જે હજ કરી આવે ને એ લેંઘો ટૂંકો પહેરે કે બે ત્રણ ઇંચ ટૂંકો લેંઘો હોય એનો, કેમ આમ માન ચડી જાય કે નહીં તરીકે? ઠીક, કેવી કેવી યુક્તિ ગોઠવે છે. હવે એનો અર્થ શું છે કે વસ્તુના સ્વરૂપ જ્ઞાન સિવાય અને સ્વરૂપના અવલંબન સિવાય કોઈ યુક્તિથી કામ કરો ટકી નહીં શકો. ટેમ્પર કસાય મન થાય પણ એ ટેમ્પરરી થવાનું છે, ટકી ન શકે માણસ. એટલે અન્ય મતમાં ને જૈન દર્શનનો ફેર જ એ છે. હવે અહીંયા જો યુક્તિ બધી ગોઠવી લેવાની હોય કે આમ કરવાથી આમ થઈ જશે ને આમ, તો એ તો એમ્બુલાવનામાં શું ફરક પડ્યો? પછી કાંઈ ફરક નથી પડ્યો. એટલે મૂળમાંથી એ વાત લેવાની છે શું, કે વસ્તુનું સ્વરૂપ શું છે, મને અવલંબન કોનું છે શું. પરંતુ દ્રવ્યનો પરિણમન ભેદ છે, સમ્યક દ્રષ્ટિનું દ્રવ્ય શુદ્ધત્વરૂપ પરિણમું છે, તેથી જે કોઈ પરિણામ બુદ્ધિપૂર્વક અનુભવ રૂપ છે અથવા વિચાર રૂપ છે અથવા વ્રત ક્રિયા રૂપ છે, જો બધા લીધા, અથવા ભોગાભિલાષ રૂપ છે, ત્યાગ ના હોય કે ભોગ ના હોય, વિચાર ના હોય કે અનુભવ ના હોય, જો ચાર ભંગ લીધા છે રાજમલજીએ, અથવા ચારિત્ર મોહના ઉદય ક્રોધ માન માયા લોભ રૂપ છે, તે સઘળા પરિણામ જ્ઞાન જાતિમાં ઘટે છે. ક્રોધમાન માયા લોભના પરિણામ જ્ઞાન જાતિમાં ઘટે છે કે હા એ જ્ઞાન જાતિમાં ઘટે છે, ભિન્ન પીડ્યો છે મારા નથી એમ છે, અસ્તિત્વ ગ્રહણ કરતા નથી શું, પર જણાય છે પણ એનું અસ્તિત્વ ગ્રહણ કરતા નથી શું. ખરેખર તો ભેદ જ્ઞાનના પ્રયોગ પૂર્વક સ્વ અસ્તિત્વનું ગ્રહણ કરવું, અનાદિનું પર અસ્તિત્વનું ગ્રહણ થયું છે તે છોડવું, આ ભેદ જ્ઞાનનો પ્રયોગ છે, અસ્તિત્વ ગ્રહણ ઉપર છે આખો. હવે એ પ્રયોગ જ ન ચડે અને બીજી યુક્તિ લડાવે તો શું થાય? જો તમે એમ કહો સર્વથા પર નથી જણાતું તો તમારે ભેદ જ્ઞાન કરવાનું ક્યાં રહેશે? અસ્તિત્વ ગ્રહણ તો અનાદિનું થઈ ગયું છે, છોડશો કેવી રીતે? વિજ્ઞાનના પ્રયોગ પર છૂટશે કેવી રીતે? છૂટે જ નહીં. એટલે જેટલા કોઈ સમ્યક દ્રષ્ટિના પરિણામ છે તે બધાય જ્ઞાન જાતિમાં ઘટે છે, કેમ કે જે કોઈ પરિણામ છે તે સમર નિર્જરાનું કારણ છે. સમ્યક દ્રષ્ટિના એ બધા પરિણામ સમ્યક સમર નિદ્રાનું કારણ છે, નવા બંધનનું કારણ નથી. ભિન્ન પોતાપણું છૂટી ગયું છે, પારકું પારકું જણાય છે, પછી એનું બંધન નથી. સર્વ આચરણ વંદનીય છે, અહીંથી નીકળે છે. તો વિષય કષાયના પરિણામ હોય ત્યારે કેવી રીતે વંદન કરવા, હે? કે ત્યારે એનું ભિન્નપણું છે એને વંદન કરવાના છે. એ ક્યાં વિષય કષાયના પરિણામ એના છે, એ તો એનાથી ભિન્ન પડેલા છે, પણ જુદા પડી ગયા છે, પોતા પણ એનો અનુભવ કરતા નથી, એને વંદન કરવાના છે, એમ છે. બોલવાની એની પદ્ધતિ જાણે કોઈ પ્રેમાળ માતા બોલાવે એવી જ રીતે બાળકને બોલાવે છે. કેવી રીતે બોલાવે? માતાના પ્રેમથી પ્રેમાળ માતા બાળકને બોલાવે એવી જ ઢબથી એવી પદ્ધતિથી કેળવણી લઈને બોલે છે, બરાબર. પણ એનો પ્રેમ છે એ કૃત્રિમ છે, એમ સમ્યક દ્રષ્ટિના બધા વિષય કષાયના પરિણામ કૃત્રિમ છે, અસલ નથી, એમાં પોતે ભળતા નથી. ઠીક વાત છે, બરાબર છે. કારણ કાર્ય છે તો બધી વાત સમજવી જોઈએ. શું તો વૈરાગ્ય ઉપશમ નો આધાર શું છે, એટલે એનું કારણ મળી ગયું. તો મારે પૂર્ણ પવિત્ર થવું છે, અથવા પૂર્ણ દુઃખથી મુક્ત થવું છે, પૂર્ણ કલ્યાણ કરવું છે, એ ધ્યેયપૂર્વક આવવું જોઈએ ને. શું પછી વાંધો નથી, એ ધ્યેયપૂર્વક આવવું જોઈએ. શું અને એ ધ્યેયપૂર્વક આવ્યું હોય ત્યારે તપાસ્યા વગર રહીએ નહીં કે મારા ધ્યેય અનુસાર ચાલે છે કે નહીં, મારા ધ્યેય અનુસાર પરિણામ ચાલે છે કે નહીં, એ તપાસ્યા વગર રહીએ નહીં. નહીતર ઉપર ઉપરથી તો બધા એમ કે અમે તો મોક્ષ માટે, આત્માના કલ્યાણ માટે ધર્મ જે કાંઈ કરીએ, ધાર્મિક કાર્ય કરીએ ને, પણ તપાસે છે ક્યાં? એનું દુર્લક્ષ હોય છે, એ બાબતમાં એનું દુર્લક્ષ હોય છે, માટે એનું એને જે કહે છે એ વાત યથાર્થ નથી. એટલે એ તો સરવાળી ધ્યેય ઉપર પાય ને વાત જ છે. હવે વાસ્તવિક છે, ગુરુદેવે વાસ્તવિક શબ્દ વાપર્યો છે ને, પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત છે, વાક્ય વાસ્તવિકતા છે. વાસ્તવિકતા કહો કે યથાર્થતા કહો, બંને એક છે, એમ છે. તેને જાગૃતિ આવી જોઈએ ને. કેમ લાગ્યું આ કલ્પના? હા, કલ્પના થઈ કેમ? સમજણમાં તો એ બરાબર સમજ્યો છે કે સુખ નથી, તો લાગ્યું ક્યાંથી? નથી ને લાગ્યું ક્યાંથી? એ ગુરુદેવ બહુ સરસ માર્મિક વાત કરતા. ઉપર ઉપરથી તો હાવ સાધારણ લાગે એવી વાત છે, પણ છે બહુ માર્મિક. એમ કહેતા કે આ રૂપિયાની નોટ છે, એમાં સુખ જોવે છે ને લોકો, હે? અથવા આ ચાંદીનો સિક્કો હોય રૂપિયો, કે સોનાની લગડી હોય, કે જે કાંઈ હોય, તો કે તું એના કટકા કરીને તપાસ, સુખ ક્યાં પડ્યું છે અંદરમાં, એનો અર્થ શું થાય? એનો અર્થ એ થાય છે કે એના સ્વરૂપ જ્ઞાનમાં જાતો, જે જળ પરમાણુમાં જે કોઈ આકાર અને જે કોઈ પર્યાય પરિણીમાં હોય તેમાં તને જે સુખની કલ્પના થાય છે, તે માત્ર કલ્પના, નિતાંત કલ્પના છે,
એ પરમાણુમાં સુખનું ના ગંધે નથી, નામ નિશાને નથી. શું તો તું કે કટકા કરીને જો એમ કે શું ગુરુદેવ શું કહેતા હતા? કટકા કરીને જો એટલે શું છે કે તું એનું પૃથક્કરણ કરીને જો, પરમાણુ એ પરમાણુનું પૃથક્કરણ કરીને, આ ક્યાંય તને સુખનું દ્રવ સુખ ગુણ સુખ પર્યાય કાંઈ તને નહીં દેખાય. દ્રવ ગુણ પર્યાયમાંથી કાંઈ નથી ત્યાં સુખનું, કેવળ તારી કલ્પના છે. એટલે શું છે કે એ રીતે જ્યાં જ્યાં પોતાને સુખ બુદ્ધિ થઈ આવે ત્યાં ત્યાં એને પદાર્થ વિજ્ઞાનથી એનું બરાબર પૃથક્કરણ ને પરિચ્છેદ કરીને બરાબર છેદીને જોઈ લેવું જોઈએ કે મને કેમ કલ્પના થઈ. તપાસવામાં જતા જ તમારો રસ છે એ તૂટી જશે. તપાસવા જતા જો એક મીઠાઈનો ટુકડો મોઢામાં મૂક્યો અને સારો લાગ્યો, ભાવતી મીઠાઈ હોય, મીઠાઈ કોઈને ભાવતી, પણ એ વખતે તપાસવા જાય છે કે કેમ આ સારો લાગ્યો, રસ તૂટી જશે તમારો. અવલોકનમાં રસ તોડવાનું બહુ મોટું રોકડું સાધન છે. રામ બાણ રસ તૂટી જશે, રસ જ તોડવાનો છે. સુખ બુદ્ધિથી જે કાંઈ રસ ઉત્પન્ન થાય છે એ ભેદ વિજ્ઞાન નથી થવા દેતો. એવી અભેદતા સધાય છે કે એ ભેદ વિજ્ઞાન નથી થવા દેતો. જે પ્રયોગ કરવો છે એનો એ ઊંધો સજ્જડ પ્રયોગ છે. એટલે બીજી બેનશ્રીએ 197માં જે ભેદ વિજ્ઞાનનો બોલ લીધો છે ને, એના છેલ્લા પેરેગ્રાફમાં એ વાત લીધી છે કે પ્રજ્ઞા છીણી તો મારવી, પણ પ્રજ્ઞા છીણી મારશે કોણ? શું તો કે જ્યાં સુધી પરમા સુખ બુદ્ધિ અને રસ બુદ્ધિ બે શબ્દ વાપરાશે, પર પદાર્થ પ્રત્યે રસ બુદ્ધિ અને સુખ બુદ્ધિ સ્વભાવના મહિમાથી, જો સ્વભાવની ઓળખાણ હોય તો આ ભેદ વિજ્ઞાન એમણે સ્વરૂપ લક્ષ વાળાનું લીધું, પણ જો સ્વભાવનો મહિમા ઓળખાણ પૂર્વક ન હોય તો આત્મહિતનો મહિમા આવ્યો છે કે મારું પરમ કલ્યાણ થાય તો ચારે ગતિના જન્મ મરણ તૂટી જાય ને ચારે ગતિના જન્મ મરણના દુઃખ મટી જાય એવું મારે આત્મકલ્યાણ કરવું છે. શું એના મહિમાથી સુખ બુદ્ધિ ને રસ બુદ્ધિ તૂટે અને બધું નિરસ લાગે એમ, ત્યારે એને અંદરની સૂક્ષ્મ સંધિ કે જે ભાવો છે એ બધા જણાવા માંડે, નહીં તો જણાય નહીં. સ્થુલ સ્થુલ પરિણામ રહ્યા છે. જ્ઞાનીને ઓળખવામાં પણ સ્વભાવ ઓળખાય છે અને સ્વરૂપને ઓળખવામાં પણ સ્વભાવ ઓળખાય છે. બંને જગ્યાએ એક જ ચીજ ઓળખાય છે, બંનેનું ફળ એક જ છે, પણ જ્ઞાનીનો સ્વભાવ વ્યક્ત હોવાથી પહેલા ઓળખાય છે એટલે એને પહેલું સંકેત કીધું છે, અને આ શક્તિરૂપ હોવાથી તરત નથી ઓળખાતો એટલે એને બીજું સંકેત કીધું છે, એમ છે. બાકી ચીજ તો એક જ છે, બે જગ્યાએ ઓળખવાની, બે ચીજ જુદી જુદી નથી ત્યાં, અને બંને સંકેતનું કારણ છે. એનું કારણ એ છે કે એનો આધાર સ્વભાવ છે એટલે સંકેત થાય છે. સ્વભાવના આશ્રય સંકેત થવાનું ને, તો સ્વભાવને ઓળખો એ સંકેતનું કારણ થયું. પછી એમાં આમાં અવલંબન આવશે, ઓળખાણ થતા મહિમા આવશે એટલે અવલંબન આવશે. એમ ન હોય કે પરમા તીવ્ર રુચિ હોય, એ તીવ્ર રુચિમાં રસ બુદ્ધિ ને સુખ બુદ્ધિ લઈ લીધા. એમ ન હોય કે પરમા તીવ્ર રુચિ હોય ને ઉપયોગ અંદરમાં પ્રજ્ઞા છે એનું એટલે ભેદજ્ઞાનનું કામ કરે, બની શકે નહીં, થાય નહીં. આ 197માં ભૂલમાં એ વાત લીધી છે. એટલે જ્ઞાનીના એ પરિણામ સંવર નિદ્રાનું કારણ છે એવો જ કોઈ દ્રવ્યના પરિણમનનો વિશેષ છે એટલે તફાવત છે, અથવા એવી વિશેષતાવાળું એ પરિણામ છે કે જેને લઈને એને બંધન નથી પણ સમર નિદ્રા થઈ રહી છે. મિથ્યા દૃષ્ટિ નો વિષય
ભગવાન.